જાણીતા ગુજરાતી ગ્રંથો વિશે અમિત મહેતા એસબીએસના શ્રોતા મિત્રો સાથે વાત કરતા આવ્યા છે. ગ્રંથની ઓળખ આ શ્રેણી હેઠળ આજે તેઓ એક એવી આત્મકથા વિશે વાત કરવા માંગે છે જે અન્ય ભાષામાં લખાયા પછી ગુજરાતીમાં અનુવાદ પામી છે. અમિતભાઈ, કોની આત્મકથા છે, ક્યારે લખાઈ છે?
દરેક ચળવળને દરેક ભાષાને એક ઉંમર હોય છે. એટલે 1970 પછીનું જે યુગ છે અને પોસ્ટ મોડર્નિઝમ અનુ આધુનિકવાદ કહેવાય. આ પોસ્ટ મોડર્નિઝમે આપણને ચાર વિંગ્સ જુદી જુદી આપી. એક તો એવું થયું કે આપણો પહેરવેશ, આપણી ભાષા, આપણી વાત, આપણે કઈ ખોવાઈ ગયા. પોસ્ટ મોડર્નિઝમ પહેલા આપણી ઉપર આરબી પછી ઇંગ્લિશ કલ્ચરનું થયું, પછી આપણે પાછું શોધવા ગયા, એ આપણી વાતો, એ પોસ્ટ મોડર્નિઝમની પહેલી વિંગ. બીજી વિંગે દલિત સાહિત્યની વિંગ. દલિત સાહિત્ય એટલે દલિતોએ લખેલું સાહિત્ય નહીં, પણ જે સાહિત્યમાં દલિતોની મુખ્ય વાત આવે છે એવું સાહિત્ય. ત્રીજી વિંગ ડાયસ્પોરિક વિંગ, એટલે કે વતનથી દૂર રહેતા આપણા લેખા જેવો સાહિત્ય રસિકો ઓ સાહિત્યકારો વતનથી દૂર રહેતા એમનો નોસ્ટાલ્જિયા, હમ વતન માટેનો જુરાપો, કોઈ ત્રીજી વિંગ. અને ચોથી વિંગ એ ફેમિનિઝમ, સ્ત્રી સ્વતંત્રતાની વાતો, કે ચોથી વિંગ. આ પોસ્ટ મોડર્નિઝમની આ ચાર વિંગ છે બહુ મહત્વની. આ પોસ્ટ મોડર્નિઝમમાં જે ફેમિનિઝમ આવ્યું એમાં ઘણા માઇલસ્ટોન છે. એ માઇલસ્ટોન પૈકીની એક અમૃતા પ્રીતમ, આપણા જે પંજાબી લેખિકા છે એમની વાત છે. અમૃતા પ્રીતમે ભારતની 21 ભાષાઓમાં લખ્યું, અથવા તેમણે જે લખ્યું એમાંથી 21 ભાષાઓમાં ભાષાંતર થયું છે. આ ઉપરાંત ઇંગ્લિશ, ડેનિશ, જાપાનીઝ, પોલિશ, રશિયન, આલ્બેનિયન, ફ્રેન્ચ ભાષાઓમાં અનુવાદ થયા છે. એમને સાહિત્ય એકેડમીના ઘણા એવોર્ડ મળેલા છે, આપણે આગળ વાત કરીશું. આ ઉપરાંત બલ્ગેરિયાનો સર્વોચ્ચ એવોર્ડ, બલ્ગેરિયા રિપબ્લિક ઓફ બલ્ગેરિયાનો ઇન્ટરનેશનલ વેસ્ટ્રોવ એવોર્ડ એમને મળેલો છે. અમૃતા પ્રીતમ એક સ્ત્રી લેખિકા હતા અને એમણે સ્ત્રી લેખિકાને આપણી સમક્ષ ગ્લેમર અને સ્ટાઇલથી પેશ કરી. અમૃતા પ્રીતમે રેવન્યુ સ્ટેમ્પ લખી, એનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કર્યું છે જયાબેન મહેતાએ. જયાબેન મહેતા એ એસએનડીટી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.
અમિતભાઈ, લેખિકા અમૃતા પ્રીતમની આત્મકથાનું નામ આટલું અસાધારણ કેવી રીતે પડ્યું? તેનું નામ રેવન્યુ સ્ટેમ્પ શા માટે અપાયું?
એક વખત અમૃતાબેન એમની આત્મકથા લઈને જાણીતા પત્રકાર ખુશવંતસિંહ પાસે ગયા અને ખુશવંતસિંહને એમ કહ્યું કે ભાઈ મારે મારી આત્મકથા લખવી છે. તો ખુશવંતસિંહ ત્યારે બહુ મોટું નામ હતું, એમણે જોક કર્યો કે ભાઈ સ્ત્રીની આત્મકથામાં શું હોય, તો જન્મીને લગ્ન થયા અને તેને બાળકો થયા અને જીવન પૂરું થયું, દાંપત્ય જીવન ભવ્ય, એ તો રેવન્યુ સ્ટેમ્પ પર લખી દેવાય એવું કહ્યું. એના પરથી અમૃતાબેનને ખ્યાલ આવ્યો, એમણે રેવન્યુ સ્ટેમ્પ નામ આપ્યું. અને બીજી ભાષામાં, બીજા અર્થમાં રેવન્યુ સ્ટેમ્પ કેટલો ઓથેન્ટિસાઇઝ કર્યું, એમણે એમની જે આત્મકથા લખી એને ઓથેન્ટિસાઇઝ કરી કે ભાઈ આટલું આટલું મારું આવું જીવન છે. એમણે એકદમ નિખાલસતાથી અને ઓનેસ્ટલીથી, સિન્સિયરિટી અને ઓનેસ્ટલીથી, પ્રમાણિકતાથી એમણે એમની વાત વાચકો સમક્ષ મૂકી. એમાં એવી વાતો લખી છે કે જેની સુરુચિ ભંગ થઈ શકે, એને કોન્ટ્રોવર્સી કરવી તો થઈ શકે, પણ એવું કઈ જ થયું નથી એવી સુંદર રીતે એમણે આ વાત લખી છે. ભૌતિક જીવનને મહત્વ નથી આપ્યું, ઇનર વર્લ્ડને મહત્વ આપ્યું છે, પણ આત્મકથા બીજી રીતે લખી છે. આત્મકથાના જે લક્ષણો હોય એના કરતા અમૃતાબેને આત્મકથાને નવી રીતે પેશ કરી. આત્મકથા એક તો ત્રણ રીતે જુદી પડે, એક તો ક્રોનોલોજીકલ ક્રમમાં લખાય કે ભાઈ મારો જન્મ થયો, હું નાની હતી, મોટી થઈ, એવી રીતે એ એમણે ક્રોનોલોજી તોડી કાઢી. બીજું શું કર્યું કે એમણે સ્થૂળ વાતો ના કરી, ઘણી બધી આત્મકથાઓમાં સ્થૂળ વાતો, એમના જીવનમાં શું બન્યું, બહારની દુનિયાની વાત હોય છે, જ્યારે આ આત્મકથામાં, આ ઓટોબાયોગ્રાફીમાં સ્થૂળની સાથે અંતર્મનની વાત કરી, ઇનર વર્લ્ડની વાત કરી, કે જ્યારે એમના જીવનમાં કોઈ ઘટના બની તો એમના મનમાં કેવા વિચારો ચાલતા હતા અમૃતાબેનના મનમાં, એ વાત કરી એ બીજી રીતે. અને ત્રીજી કે સિલેક્ટિવ મેમરી છે, જીવનના બધા જ પ્રસંગો નથી મળ્યા, પણ એમના જીવનમાં કે માણસના જીવનમાં જે યુટર્ન આવે એવા પ્રસંગો બને એ પ્રસંગોની વાત કરી. એટલે એવા બે બે પ્રસંગો જોઈએ આપણે તો એવું છે કે એમણે નાનપણમાં, એ જયારે નાના હતા 10-11 વર્ષના, ત્યારે એમના પિતા પ્રચારક હતા ધર્મના, એમણે એમને લખવા માટે પ્રેર્યા, એમને પ્રેર્યા અને પણ એવું કમ્પલ્શન મૂક્યું કે ભાઈ અમૃતા તારે તો છે ને તો ધર્મની જ વાતો લખવી એમ. અને ઓબ્વિયસલી એ બાળમન હતા એટલે પિતાને રિસ્પેક્ટ કરતા, ધર્મને રિસ્પેક્ટ કરતા, રોજ ઘરમાં પ્રાર્થના કરતા, એટલે એમણે એવું લખ્યું. જયારે એમના માતા બીમાર પડ્યા ને ત્યારે એમના ઘરના બધા એમ કહ્યું અમૃતાબેનને કે તું ભગવાનને રોજ પ્રાર્થના કરીશ અને આવું કરીશ, આપણી માતા જીવી જશે, તારી મધરને કઈ થશે નહીં, એમ કે ભગવાન આપણને હેલ્પ કરશે. એમણે પૂરા દિલથી એવું કર્યું તો પણ કઈ થયું નહીં, એમની માતાનું તો મૃત્યુ થયું, એટલે એમના બાળમને બળવો કર્યો. એ બળવાની વાત એમણે નાના હતા ત્યારે એમને શું થયું, અને એમને તો રાતે બધા પ્રાર્થના કરવા બેસે ત્યારે કોઈ છોકરાને વિચાર આવતા રાજન નામના, એ વાત એમણે ખુલ્લેઆમ લખી નાખી. એટલે પહેલો પ્રસંગ કહ્યો કે એમને એમના પિતા સાથે ક્યારે બળવો કર્યો, એ પહેલો પ્રસંગ એમણે વર્ણવ્યો, એનું મહત્વ આપ્યું. પછી એમના લગ્ન પ્રીતમસિંહ નામના વ્યક્તિ વેપારી સાથે થયા, એટલે અમૃતા પ્રીતમ. તો પ્રીતમસિંહ સાથેનું એમનું લગ્ન જીવન સારું નહોતું, એમ એમના પ્રસંગો એમની સાથેનું દાંપત્ય જીવન બિલકુલ સારું નહોતું. એની એમણે નિખાલસથી કબૂલાત કરી દીધી. અને પછી એમના મનમાં એવું થયું કે પ્રીતમસિંહ સાથે મારું લગ્ન જીવન બગડી જશે અને મારી જિંદગી ખલાસ થઈ જશે, એટલે હવે હું પ્રેગ્નન્ટ બનું ને તો સારું, જો મને છોકરા થાય મારા ઘરમાં કિડ્સ આવે તો મારું લગ્ન જીવન બચી જાય. આ વાત એમણે એટલી સાહજિકતાથી એટલી નિખાલસતાથી લખી કે સ્ત્રીના મનમાં શું ચાલે છે એનું જીવન બચાવવા માટે. પછી એમને દીકરો થયો તો એનું નામ નવરોઝ રાખ્યું. નવરોઝ કેમ રાખ્યું, કારણ કે એમણે પાર્ટસન જોયું હતું અને એમના મનમાં એમ હતું કે આ શું હિન્દુ મુસ્લિમના, એ લાહોરમાં જન્મેલા હતા, લાહોરથી ઇન્ડિયા આવી ગયા દિલ્હીમાં, તો એના બળવા રૂપે એમણે નવરોઝ નામ રાખ્યું એની મથામણ લખી પોતાના મનની. જયારે પ્રેગ્નન્ટ હતા ત્યારે એમના જીવનમાં સહેલ ઉજ્જૈનવી આવ્યા, જાણીતા કવિ, એ સહેલ ઉજ્જૈનવીની વાત લખી અને એવી સરસ રીતે લખી કે બાયોલોજીકલી નવરોઝ એમનો અને પ્રીતમસિંહનો સંતાન હતો, પણ અમૃતાબેન 24 કલાક સાહિરના વિચારો કરતા તો નવરોઝનો જન્મ થયો ત્યારે સહેલ ઉજ્જૈનવી જેવો લાગતો, એવું લખ્યું. પછી સહેલ ઉજ્જૈનવીને ગુરુદત્તે બોમ્બે બોલાયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, અને સહેલ ઉજ્જૈનવી અમૃતાબેનને છોડીને જતા રહ્યા. એ જયારે જતા રહ્યા ત્યારે સહેલે સિગરેટ પીતા હતા, એ સિગરેટનું અડધું ઠૂઠું એમણે ફેંકી દીધું. એ સિગરેટ બટ લઈને અમૃતાબેને પહેલી વાર જીવનમાં સિગરેટ પીધી અને એ સિગરેટ પીતા થઈ ગયા, પોતે શરાબ પીતા હતા એવી નિખાલસ કબૂલાત કરી. અને એવું કે હું જયારે સિગરેટના ધુમાડા છોડતી ત્યારે મને એમાં સહેલ દેખાતો, એવી એ વાત કરી એમણે. એટલે નારી જીવનમાં મનમાં પોતામાં શું ચાલે છે એ વાત એમણે બહુ સુંદર રીતે કરી. અમૃતાબેનને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો, સાહિત્ય એકેડમીનો એવોર્ડ મળ્યો, અને છેલ્લા એ રાજ્યસભામાં સભ્ય પણ થયા એઝ અ આર્ટિસ્ટ, એઝ અ લેખિકા, સ્ત્રી લેખિકા. એટલે આવી પોતાના મનની વાત કહેવા છતાં આટલું બધું માન મેળવ્યું, કોઈ જગ્યાએ સુરુચિભંગ ન થયો, ક્યાંય અશ્લીલતા ના આવી, નારીએ પોતાના મનની વાત કેવી રીતે કહેવી એ સુંદર રીતે એમણે વર્ણવી. અમૃતાબેનની આ વાત અમૃતા અને સહેલના સંબંધ વચ્ચે ફારુક શેખ અને સબાના હાજમીએ ઘણા સ્ટેજ શો કર્યા, તુમારી અમૃતા કરીને, ખાલી એકબીજા સામ સામે પત્રો લખતા. ફારુક શેખના અવસાન બાદ એ બંધ થઈ ગયું, પણ પછી અત્યારે શેખર સુમન અને દીપ્તિ નવલ હમારી અધૂરી કહાની કરીને સ્ટેજ શો કરે છે. એ નાટક એટલા ફેમસ થયા છે, એટલી સુંદર રીતે વર્ણવ્યું છે, જો કોઈને ચાન્સ મળે ઇન્ડિયા જાય ત્યારે તો એ બહુ સરસ રીતે આ વાત કરી છે. સ્ટેજ પર આજે ડ્રામેટાઇઝેશન થયું છે, એ બહુ સુંદર છે. અત્યારે દીપ્તિ નવલ અને શેખર સુમન કરે છે આ વાત.
અને તેમનું સાહિત્ય ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. અમિતભાઈ, આજે રેવન્યુ સ્ટેમ્પ વિશે, અમૃતા પ્રીતમની રાઇટિંગ સ્ટાઇલ વિશે તમે જે શ્રોતા મિત્રો સાથે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ મિતુલબેન.